माया तो है राम की, मोहे सब संसार। जाको चिट्ठी उतरी, सोई कर चनहार। जाको चिट्ठी उतरी, सोई खर चनहार। माया तो है राम की, मोहे सब संसार। माया तो है राम की, मोहे सब संसार। जाको चिट्ठी उतरी, सोई खर चनहार। जाको चिट्ठी उतरी, सोई खर चनहार। सोई खर चनहार। कभी साहेब मायानू जे अपने भौतिक स्वरूप कल्पिए छे ते अंगे पण आपने मार्गदर्शन आपे छे के अपने लोभ थी मोह थी जे बधु अहीं भेगू करीए छे, जे संपत्ति भेगी करीए छे, धन भेगू करीए छे, जे सावर जंगम मिलकत अहें अपने एकत्र करीए छे, ते अपने बधी साथे लई जई शकता नथी। ते बधी अहें ज मूकीने आपणे जवुं पड़े छे। कारण के आपणे जे बधा कर्मो करीए छे, આપણું જે બધું પ્રારબ્ધ બંધાય છે એ કર્માધીન છે। આપણે કર્મોને આધારે પ્રારબ્ધ લઈને જન્મ ધારણ કરીએ છીએ, એટલે બધું અગાઉથી નિશ્ચિત થયેલું હોય તેવું આપણને જણાય છે। આપણે જે કર્મ કરીએ છીએ તેનું ફળ આપણને ભોગવવાનું મળે છે, પણ આપણે જે બધી સંપત્તિ ભેગી કરીએ છીએ, જેમાં આપણને માયા હતી, આસક્તિ હતી, રાગ હતો, આપણને મોહ હતો, તે સંપત્તિ આપણે સાથે લઈ જઈ શકતા નથી। તે તો અહીં જ મૂકીને આપણે જવું પડે છે। એના વાપરનાર તો બીજા જ કોઈ હોય છે। જાકે ચિઠ્ઠી ઉતરી, જેના પ્રારબ્ધમાં એ સંપત્તિ લખી હોય તેને એ સંપત્તિ ભોગવવાની મળે છે, વિના મૂલ્યે મળે છે, અને તે ભોગવી જાય છે। જાકો ચિઠ્ઠી ઉતરી, સોઈ ખર્ચનહાર, તે જેને ખર્ચી શકે છે। મેં ખૂબ આસક્તિથી રાગથી આ બધું ભેગું કરેલું હોય, પણ હું પોતે નથી ભોગવી શકતો, મારે તો એમ જ ચાલ્યા જવું પડે છે। કોઈ સદભાગીના પ્રારબ્ધમાં એ લખ્યું હોય તેને પ્રાપ્ત થાય છે અને તે ભોગવી જાય છે। આ બધી જે ગોઠવણી જે છે એ સૃષ્ટિના સર્જનહાર જે રામ છે તેની લીલા કહેવાય। તેણે આ બધી લીલા કરી છે, તેણે એવી રીતે બધી ગોઠવણી કરી છે, અને તેને આધારે આ માયા જેના પ્રારબ્ધમાં હોય તેને જ ભોગવવાની મળે છે। માયા તો હે રામ કી, એ તો રામની જ માયા છે, રામની લીલા છે, રામે ઊભી કરેલી આ લીલા છે। ભગવાન રામને શરણે જઈએ તો માયા આપણને નહીં પજવે, ભગવાન રામના શરણમાં રહીએ તો આ માયા દાસી બનીને આપણી પણ સેવા કરતી થઈ જાય. એટલે ભગવાનનું શરણું સ્વીકારવું અનિવાર્ય છે. માયાને જીતવા માટે, માયા જે આ સકળ સંસારમાં વ્યાપેલી છે, મનમાં રહીને આ સંસારને બાધા ઊભી કરનારી છે, તે માયાને નાથવી હોય, તે માયા પર વિજય પ્રાપ્ત કરવો હોય તો ભગવાનના શરણે જવાની આવશ્યકતા છે. ભગવાનના શરણમાં રહેવાથી માયા પણ જીતાય, આ મન પણ જીતાય અને સંસાર સાગર પણ પાર કરી શકાય, એવું આ સાખીનું રહસ્ય છે. તે આપણે સમજી લેવાની જરૂર છે. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ બરન કુલ ખોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ બરન કુલ ખોય. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ બરન કુલ ખોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ બરન કુલ ખોય, જાતિ બરન કુલ ખોય, જાતિ બરન કુલ ખોય. ભગવાનના શરણાગત થવામાં ભક્તિનું સાધન પણ આપણને ઉપયોગી છે. ભગવાનના શરણાગત થવામાં ભક્તિ કરવી પડે તો તે ભક્તિ, કબીર સાહેબ જે કહેવા માંગે છે, શુદ્ધ ભક્તિ, મુખ્ય ભક્તિ, વૈધિ ભક્તિ નહીં, વિધિમાં અટવાયેલી ભક્તિની કબીર સાહેબ વાત નથી કરતા. મુખ્ય ભક્તિ જેને કહેવામાં આવે છે, પ્રેમ સ્વરૂપ આ ભક્તિ જેને કહેવામાં આવે છે, તે ભક્તિના સ્વરૂપની વાત કબીર સાહેબ કરે છે કે તે ભક્તિથી ભગવાનના શરણાગત થઈ શકાય અને સંસાર સાગર પાર કરી શકાય. તો તે ભક્તિનું શુદ્ધ સ્વરૂપ થયું, ભક્તિને તે શુદ્ધ સ્વરૂપમાં નથી કામના કોઈ હોતી, નથી કોઈ લાલચ હોતી, નથી કોઈ દુર્ગુણો હોતા, એમાં તો ફનાય થઈ જવાની તૈયારી હોય છે. પ્રેમ તો ભોગ માગે છે, ત્યાગ માગે છે. પ્રેમનું જે શુદ્ધ સ્વરૂપ છે તે હંમેશા કશું માગતું જ નથી, એ તો ફના થઈ જવામાં જ પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. એ ભક્તિના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને જો આપણે ભક્તિ કરીએ તો પરમાત્માના શરણાગત થઈ શકીએ. કબીર સાહેબ અહીં કહે છે, જેના મનની અંદર કામનાઓ જે છે, સંસારની કામનાઓ ભરેલી છે, પદાર્થોની પ્રાપ્તિની ઝંખના ભરેલી છે, માયાની મોહિની જેને લાગેલી છે, તેવા જીવો ભક્તિ નથી કરી શકતા. તેવા જીવો ભક્તિ કરે ક્યારેક તો તે ગૌણ ભક્તિ કરે, વૈધી ભક્તિ કરે, ટીલા ટપકા કરે, બહારનો બાહ્યાચાર કરે, આરતી ઉતારે, મંદિરમાં જાય, બધું કરે, પણ એ ગૌણ ભક્તિ છે, વૈધી ભક્તિ છે, એ ભક્તિનું શુદ્ધ સ્વરૂપ નથી. એ જે કામના મનમાં ભરેલી હોય છે તે કામનાઓની પરિતૃપ્તિ માટે તે મહેનત કરે છે ભક્તિની, અને તે પ્રાપ્ત થઈ જતાં તેના મનમાંથી ભક્તિ ચાલી જાય છે. એટલે ભક્તિનું જે શુદ્ધ સ્વરૂપ છે તે કામી માણસ હોય, ક્રોધી માણસ હોય, લાલચો માણસ હોય, એ ભક્તિના શુદ્ધ સ્વરૂપને પકડી શકે નહીં. શુદ્ધ ભક્તિ એને માટે કઠિન છે. એટલે કબીર સાહેબ અહીંયા કહે છે, કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય. મનની અંદર જ માયા રહેલી છે, તેમ મનની અંદર જ કામ ક્રોધ મદ લોભ મોહ મત્સર વગેરે ભાવો રહેલા છે. એ ભાવો એમ તો શક્તિશાળી છે, પણ એ ભાવોને પરમાત્માના શરણે ગયા પછી દૈવીકરણ થવાની તક મળે છે, અને પછી એ ભાવો માયા જેમ દાસી થઈને આપણને મદદમાં આવે છે, તેમ ભગવાનના શરણાગત થયા પછી આ ભાવો પણ સદભાવમાં પલટાઈ જાય છે અને સાધકને સંસાર સાગર પાર કરવામાં ઉપયોગી થાય છે. એટલે કબીર સાહેબ કહે છે કે જો ભક્તિનું શુદ્ધ સ્વરૂપ પકડવું હોય તો મનમાંથી આ બધા દુર્ભાવોને આપણે દૂર કરવા પડશે, અથવા તો દૈવીકરણ કરવું પડશે, ઉદાત્તીકરણ કરવું પડશે, એનું સબ્લિમેશન આપણે કરવું પડશે. પ્રેમ વધારતા વધારતા આ બધા ભાવો સબ્લાઇમ બની જાય છે. પ્રેમના માધ્યમ દ્વારા કામ ક્રોધ લોભ મોહ એ બધા દુર્ભાવો સદભાવમાં પલટાઈ જવા તૈયારી બતાવે છે. એટલે કબીર સાહેબ કહે છે કે કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરમાં, જો શુદ્ધ ભક્તિ કરવી હોય તો સુરવીરતાની જરૂર છે, કારણ કે એ પ્રેમની ભક્તિ છે, અને પ્રેમ તો ભોગ માગે છે, ત્યાગ માગે છે. એ ત્યાગ કોણ કરી શકે? સુરવીર હોય તે જ કરી શકે, કારણ કે ઘણો બધો ત્યાગ કરવાનો છે એણે. મારું, હું અને મારું, એ બધું ભૂલી જવાનું છે. તું અને તારું જ આ બધું છે એવું માનવાનું છે. જાતિ બરન કુલ ખોઈ, જાતિને પણ ભૂલી જવાની છે પોતાની. શ્રેષ્ઠ જાતિમાં મારો જન્મ થયો છે એ પણ ભૂલી જવાનું છે. જાતિ બરણ વર્ણ પણ ભૂલી જવાનું છે, અને ઉત્તમ કુળમાં જન્મ થયો છે એનું અભિમાન પણ આપણે ભૂલી જવાનું છે. જાતિ વર્ણ અને કુળ બધાને વિસરી જવાનું છે, ભૂલી જવાનું છે, તો જ એ અહંકાર મટી જાય અને ભક્તિનું શુદ્ધ સ્વરૂપની આરાધના થઈ શકે. એટલે સુરવીર પુરુષ એ કરી શકે છે. સુરવીર જે નથી તે ભક્તિનું શુદ્ધ સ્વરૂપની આરાધના ભાગ્યે જ કરી શકે એવું કબીર સાહેબ અહીં આપણને કહી રહેલા છે. એટલે ભક્તિ પણ ભગવાનના શરણાગત થવા માટે ઉપયોગી સાધન છે તેવું એમણે દર્શાવ્યું. પૂજા સેવા નેમ વ્રત ગુડિયન કાસા ખેલ. પૂજા સેવા નેમ વ્રત ગુડિયન કાસા ખેલ. જબ લગ પિયુ પર સે નહીં તબ લગ સંશય મેલ. જબ લગ પિયુ પર સે નહીં તબ લગ સંશય મેલ. પૂજા સેવા નેમ વ્રત
ગુડિયન સાકા સાખેલ પૂજા સેવાને મૌરત ગુડિયન કા સાખેલ જબ લગ પી ઉપર સે નહીં તબ લગ સંશય મેલ જબ લગ પી ઉપર સે નહીં તબ લગ સંશય મેલ તબ લગ સંશય મેલ.
જેમ ભક્તિ સાધન છે તેમ કર્મ પણ સાધન છે. કર્મકાંડ જેને કહીએ છીએ તે પણ સાધન છે. કબીર સાહેબ તે સાધનની મર્યાદા બતાવે છે. તે સાધન છે ખરું, પણ તે સાધનની મર્યાદા છે. એટલે કબીર સાહેબ કહે છે કે પૂજા કરવી, સેવા કરવી, નિયમ લેવા, વ્રતાદિ કરવા, એ બધું મનની શુદ્ધિ અર્થે ઉપયોગી છે, પણ એની જે મર્યાદા જે છે તે મર્યાદા સમજી લેવાની જરૂર છે. ગુડિયન કા સાખેલ, બાળક જેમ રમકડા સાથે રમતો હોય, ઢીંગલીઓ સાથે રમતો હોય, ઢીંગલા ઢીંગલી સાથે રમત રમતો હોય, તેવા ખેલ જેવો આ ખેલ છે. સવારે ઉઠીને ભગવાનને જગાડવા, નવડાવવા, તેને કપડાં પહેરાવવા, આ બધી જે વિધિઓ થાય છે કર્મકાંડની વિધિઓ, એ બધી વિધિઓ આ ઢીંગલા ઢીંગલીની રમત જેવી રમત છે, યંત્રવત બધી ક્રિયા છે. અલબત્ત યંત્રવત ક્રિયાથી હંમેશા ગેરલાભ થાય છે એવું નથી, પણ એની મર્યાદા ચોક્કસ છે. એટલે કબીર સાહેબ કહે છે કે ગુડિયન કા સાખેલ, એ ઢીંગલા ઢીંગલીની રમત જેવી રમત છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પરમાત્માનો પરિચય થતો નથી. જે પરમાત્માનું જે સ્વરૂપ છે, પોતાનું જે નિજ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, તેનો પરિચય જીવને નથી થતો ત્યાં સુધી પેલા કર્મમાં, પૂજાના કર્મમાં, સેવાના કર્મમાં, નિયમ વ્રતાદિ કર્મોમાં યાંત્રિકતા જ રહે છે, યંત્રવત ક્રિયા થતી રહે છે, જેનાથી વિશેષ લાભ, આત્મિક લાભ પ્રાપ્ત થતો નથી. એટલે ભક્તિની જેમ આ કર્મ પણ સાધન જરૂર છે, પણ શંકરાચાર્ય કહે છે તે પ્રમાણે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુપલુબ્ધયે. આ જે બધા કર્મો જે છે એ ચિત્તની શુદ્ધિ માટે છે, નહીં કે પરમાત્મા દર્શન માટે. એ તો ચિત્ત શુદ્ધ થાય પછી પરમાત્માનું દર્શન તો થાય છે. ચિત્ત શુદ્ધ કરવાને માટેના આ બધા સાધનો કર્મ છે તે જરૂરી ખરા. એટલે કબીર સાહેબ તેની મર્યાદા બતાવીને આપણને અહીં ચેતવણી આપે છે કે જબ લગ પી ઉપર સે નહીં. જ્યાં સુધી આપણા નિજ સ્વરૂપનો સ્પર્શ આપણા અંતરાત્માને થતો નથી, આપણા અંતઃકરણમાં એને માટેની લગ્ન જાગતી નથી, ત્યાં સુધી આપણા મનની અંદર સંશય આદિ જે મલિનતા છે તે જતી નથી, એ મેલ તેઓને તેઓ જ રહે છે. પરિણામે નથી મન શુદ્ધ થતું, નથી માયા જીતાતી, નથી પરમાત્માના શરણાગત થવાતું. આ છે એની મર્યાદા.
आंधी आई ज्ञान की, दही भ्रम की भीत। आंधी आई ज्ञान की, दही भ्रम की भीत। माया टाड़ी उड़ी गई, माया टाड़ी उड़ी गई, लगी नाम से प्रीत, लगी नाम से प्रीत। आंधी आई ज्ञान की, दही भ्रम की भीत। आंधी आई ज्ञान की, दही भ्रम की भीत। माया टाड़ी उड़ी गई, लगी नाम से प्रीत। माया टाड़ी उड़ी गई, लगी नाम से प्रीत, लगी नाम से प्रीत। भक्ति कर्म એટલે પૂજા સેવાદી કર્મ, જેમ સાધન બતાવ્યા કબીર સાહેબે, તેમ જ્ઞાનનું પણ એક ઉત્તમ સાધન છે તે તરફ આપણું ધ્યાન દોર્યું. જ્ઞાનનું સાધન કેવું છે, કેવા સ્વરૂપનું છે, તે શું પરિણામ સર્જે છે તેને કબીર સાહેબે કાવ્યની ભાષામાં આપણી આગળ રજૂ કરી. એમણે કહ્યું કે એ જે જ્ઞાન આવે છે ત્યારે આંધીના સ્વરૂપે આવે છે. આપણા અનુભવમાં જ્યારે ઝંઝાવાત, આંધી, વાવાઝોડા વગેરેના પ્રસંગો જોવાના મળે છે, ત્યારે કબીર સાહેબ જે કહેવા માગે છે તે ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે કે ખરેખર જ્યારે આંધી આવે છે ત્યારે તો મોટા મોટા મકાનો પણ જમીનદોસ્ત થઈ જાય છે, નવા જૂની બધી થઈ જાય છે, એટલો બધો ફેરફાર થઈ જાય છે કે આપણે કલ્પનામાં ના આવે એવી બધો ફેરફાર થઈ જાય છે. તો આ જ્ઞાન જ્યારે આપણામાં ઉદ્ભવ પામે છે, આપણા હૃદયની અંદર જ્ઞાનની ચિનગારી જેવી પડે છે, ત્યારે આપણામાં સમૂળગો ફેરફાર થઈ જાય છે, આપણા વ્યક્તિત્વમાં અચાનક ફેરફાર થઈ જાય છે. ત્યારે તે જ્ઞાન આંધી જેવું હોય છે. સ્વામી રામદાસને બ્રાહ્મણે સાવધાન 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 લગ્ન કરાવતી વખતે, સ્વામી રામદાસ લગ્ન મંડપમાં બેઠા છે, લગ્નવિધિ ચાલુ રહી છે, અને બ્રાહ્મણ વિધિ કરાવે છે, સાવધાન 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 બોલે છે, અને એ સાવધાન શબ્દ એમના અંતરાત્મામાં એવો સોસર્વ ઉતરી જાય છે અને જ્ઞાનની ચિનગારી પ્રગટે છે કે સ્વામી રામદાસ મંડપમાંથી ઉઠીને ભાગી જાય છે અને ફરીથી પછી લગ્ન મંડપમાં આવ્યા જ નહીં, સ્વામી રામદાસ તરીકે જાણીતા થયા. તો એ આંધીના સ્વરૂપે જ્ઞાન આવે છે, ઉદ્ભવ પામે છે, અને ત્યારે શું પરિણામ આવે છે તો કે દહી ભરમ કી ભીત, બધા જ ભરમ ભાગી જાય છે. જે દિવાલો ભ્રમની, ભ્રમને કારણે ઊભી થયેલી હતી, જે અડચણો બધા ભ્રમને કારણે ઊભા થયેલા હતા, તે બધો નામશેષ થઈ જાય છે, ભ્રમ બધી ભાંગી જાય છે. અને માયા ટાડી ટાળી એટલે ઊભી રહેલી, માયા ત્યાં જ ઊભી રહેલી હતી. માયા એનો સ્વીકાર કરવા માટે આપણા પણ તરાપ મારીને ઊભી રહેલી હતી. એ માયા ઊભી રહેલી હતી તે માયા પણ ઉડી ગઈ એ અંધીમાં, એ પણ નામશેષ થઈ જાય છે. માયા ટાળી ઉડી ગઈ એ પણ વાવાઝોડામાં શિકાર બની જાય છે. એ માયા આપણો શિકાર કરવા માટે ઊભી ઊભી રાહ જોતી હતી, તક જોતી હતી. અને આ જ્ઞાનની આંધી જેવી આવી તો માયા નામશેષ થઈ ગઈ, ના એ પણ ઉડી ગઈ. અને લગી નામ સે પ્રીત, અને વ્યક્તિત્વમાં સમૂર્ગો ફેરફાર થયો, સમૂર્ગી ક્રાંતિ આવી ગઈ. પરમાત્માની ભક્તિ જાગી જાય છે, નામની ભક્તિ જાગી જાય છે. રામનું જે નામ છે એ નામમાં એવી પ્રીતિ જાગી જાય છે, મન એવું રમમાણ થઈ જાય છે સ્મરણમાં ભક્તિમાં, કે સમૂર્ગું વ્યક્તિત્વ આપણું બદલાઈ જાય છે. તો આંધી આવે છે, તોફાન આવે છે, વાવાઝોડું થાય છે, ત્યારે જેમ આ નગરની અંદર મોટા મોટા મકાનો નીચે પડી જાય છે, જમીનદોસ્ત થઈ જાય છે, ઘણું બધું નાશ પામે છે, ઘણું બધા ફેરફાર આપણે નજરે પડે છે, તેમ આ જ્ઞાનની આંધીમાં પણ આપણા વ્યક્તિત્વની અંદર સમૂળગો ફેરફાર થઈ જાય છે. એવું કબીર સાહેબ કહે છે કે આ જે જ્ઞાનનું સાધન છે તે અતિશય ઉત્તમ સાધન છે. એ સાધનથી પરમાત્માના શરણાગત થઈ શકાય છે અને પરમાત્માની પ્રાપ્તિ પણ થઈ શકે છે. સંસાર સાગર પાર કરવામાં આ જ્ઞાનનું ઉત્તમ સાધન વાપરવા જેવું છે, એવું કબીર સાહેબ આપણને આ સાખી દ્વારા નિર્દેશ કરે છે. એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ આ ત્રણ સાધનો આપણને કબીર સાહેબે પરમાત્માના શરણાગત થવા માટે બતાવ્યા. ત્રણેયના સ્વરૂપનો ખ્યાલ આપ્યો અને ત્રણેય કેવું કેવું કામ કરે છે તે પણ બતાવ્યું. મર્યાદા હોય સાધનની તે મર્યાદા પણ બતાવી, એટલે સ્પષ્ટ માર્ગદર્શન આપણને કબીર સાહેબે આ સાખીઓમાં રજૂ કર્યું. પરમાત્માના શરણાગત થવામાં ભક્તિ જ્ઞાન બંને અતિશય ઉપયોગી સાધનો છે, કર્મની થોડી મર્યાદા જરૂર છે પણ તે પણ મનને શુદ્ધ કરવામાં ઉપયોગી છે, એટલે તે સાધન પણ આપણે છોડવા જેવું નથી. એટલે કબીર સાહેબે ત્રણેય સાધનોનું મહત્ત્વ આપણે સમક્ષ રજૂ કર્યું. જે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માગે છે, સાધના કરવા માગે છે, જે પોતાના શરીરમાં રહેલા મન પર વિજય પ્રાપ્ત કરવા માગે છે, જે માયાને જીતવા માગે છે, તે સાધકને આ ત્રણેય સાધનો અતિશય ઉપયોગી છે એમાં બે મત નથી, એવું દર્શાવીને કબીર સાહેબે આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી છે.